समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका फल सहित એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં કળશ 250મો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ કળશ એનો અર્થ અને ભાવાર્થ કર્યા છે અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચનમાંથી શરૂઆતના અંશ આપણે કર્યા છે. હવે આજે આગળ સ્વાધ્યાય શરૂ કરીએ. કળશ 250માં ત્રીજા ભંગની વાત છે, એટલે કે દ્રવ્યથી એક પણ એ વાત છે. કળશ ઉપર વિસ્તાર કરતા ગુરુદેવે સમજાવ્યું કે અજ્ઞાની એમ માને છે કે અનેક પ્રકારના જ્ઞેય આકારોથી પોતાની જ્ઞાન શક્તિ ખંડિત એટલે છિન્નભિન્ન થઈ ગઈ છે, એટલે પોતામાં એક પણ ન રહ્યું. અજ્ઞાની એમ માને છે ખરેખર વસ્તુ એક સ્વરૂપે જ છે અને જે વસ્તુ એક સ્વરૂપે છે એ જ વસ્તુ અનેક સ્વરૂપ છે. એટલે જ્ઞાનમાં એ અનેકને જાણે છે તો પર્યાયે એવું અનેકપણું હોવા છતાં દ્રવ્યથી એકપણાને કાંઈ આંચ આવતી નથી. પણ અજ્ઞાનીને એવી મિથ્યા માન્યતા થઈ ગઈ છે, એને ભ્રમ થઈ ગયો છે કે અનેકપણાથી પોતાની જ્ઞાન શક્તિ ખંડ ખંડ રૂપ થઈ જાય અને એમ માનીને પોતે સમસ્તપણે તૂટી જાય છે. એકપણું તો પ્રાપ્ત થાય નહીં અને અનેકને જાણવાનું પરિણમન જોઈ પોતે ખંડખંડ થઈ ગયો એમ માને અને એમ એ અનેકપણાનો ઇનકાર કરીને પોતાની સત્તાનો નાશ કરે છે. પોતાની સત્તાનો નાશ કરે છે અર્થાત મિથ્યાત્વ ભાવે પરિણમે છે. આગળ ગુરુદેવ સમજાવે છે પાના નંબર 413 પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 413 બીજા પેરેગ્રાફમાં આગળ સમજાવે છે કે દ્રષ્ટિના વિષયભૂત એવો જે એકરૂપ સ્વભાવ તેની પ્રાપ્તિ તેનો આશ્રય તો પર્યાયમાં હોય છે. દ્રષ્ટિનો વિષય સુદનયનો વિષય એ એકરૂપ સ્વભાવ જેનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે, તો એવો સ્વભાવ એની પ્રાપ્તિ એવા ધ્રુવ સ્વભાવનો આશ્રય કરતા પર્યાયમાં થાય છે. હવે જે વસ્તુના પર્યાયને અને પર્યાયના સ્વભાવને જ એકાંતે સ્વીકારતો નથી, જે એટલે કે જે આત્મા વસ્તુના પર્યાયને અને પર્યાયના સ્વભાવને જ એકાંતે સ્વીકારતો નથી એને યથાર્થ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ કેમ હોય? હોતી નથી. જે વસ્તુના પર્યાયને ને પર્યાયના સ્વભાવને જ એકાંતે સ્વીકારતો નથી એને યથાર્થ દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ કેમ હોય? એટલે કે હોતી નથી. દ્રવ્યના સ્વભાવને અને વસ્તુના સ્વભાવને બંનેને એને જેમ છે તેમ સ્વીકારવા રહ્યા. વસ્તુ દ્રવ્યથી એકરૂપ છે અને પર્યાયથી એ અનેકરૂપ છે એમ જો એ સ્વીકારતો નથી તો પછી એ સમ્યક દ્રષ્ટિ હોય નહીં. વસ્તુ બે મળીને છે, વસ્તુ દ્રવ્ય અને પર્યાય મળીને છે. દ્રવ્ય પર્યાય રૂપ છે, દ્રવ્યપણે પણ છે અને પર્યાયપણે પણ છે. દ્રવ્યપણે એ એક રૂપ છે, દ્રવ્યપણે અનેક રૂપ નથી. અને પર્યાયપણે એ અનેક રૂપ છે તો પર્યાયપણે એક રૂપ નથી. એટલે બંનેને જેમ છે તેમ સ્વીકારવા, દ્રવ્યને એક રૂપ સ્વીકારવું અને પર્યાયને અનેક રૂપ સ્વીકારવી, અને બંને મળીને દ્રવ્ય પર્યાય મળીને પોતાનો સ્વભાવ છે એવું જ્યાં સુધી ભાન જ્ઞાન થયું નથી ત્યાં સુધી દ્રષ્ટિ એટલે શ્રદ્ધા સમ્યક થતી નથી. દ્રવ્ય પર્યાય રૂપ આત્માનું સ્વરૂપ છે, એ દ્રવ્યપણે પણ છે અને પર્યાયપણે પણ છે. દ્રવ્યપણે જે એક છે તે જ પર્યાયથી અનેક છે. એકાંતે દ્રવ્યરૂપ એકરૂપ જ વસ્તુ છે એમ નથી, દ્રવ્યરૂપ જ વસ્તુ છે એવું નથી. એટલે પર્યાયને એ સ્વીકારે નહીં અને માત્ર દ્રવ્યને જ સ્વીકારે, એટલે અનેકપણાનો એને સ્વીકાર જ ન હોય તો એની દ્રષ્ટિ મિથ્યા છે. એટલે અહીંયા એમ કહ્યું કે જે પોતાના દ્રવ્ય સ્વભાવને એકરૂપ માને છે અને એ જ દ્રવ્ય એ જ દ્રવ્યની પર્યાય પણ છે, તો એ પર્યાયને અને પર્યાયનો સ્વભાવ કે જે અનેકરૂપ છે એવા પર્યાયના સ્વભાવને સ્વીકારતો નથી, એ મિથ્યા દ્રષ્ટિ છે. જે વસ્તુના પર્યાયને અને પર્યાયના સ્વભાવને જ એકાંતે સ્વીકારતો નથી એને યથાર્થ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ કેમ હોય એમ અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે. દ્રવ્યપણે જે એક છે તે જ પર્યાયથી અનેક છે. એકાંતે દ્રવ્યરૂપ એકરૂપ જ વસ્તુ છે એમ નથી, વસ્તુ દ્રવ્યરૂપે અને પર્યાય રૂપે એમ વસ્તુનું સ્વરૂપ છે. પરંતુ એકાંતવાદી એકાંતે એકપણું ગોતીને પર્યાયને છોડી દે છે. જે પર્યાયને સ્વીકારતો નથી, પર્યાયના સ્વભાવને એ સ્વીકારતો નથી એવો એને એકાંત વર્તે છે. પર્યાયને અને પર્યાયના સ્વભાવને એ સ્વીકારતો નથી એવો જેને એકાંત વર્તે છે એ યથાર્થ દ્રષ્ટિ નથી, એ સમ્યક દ્રષ્ટિ નથી. દ્રવ્યને તો સ્વીકારે પણ સાથે પર્યાય પણ છે અને પર્યાય એ અનેક છે તો એના અનેકપણાને પણ સ્વીકારે, અને એનું જ્ઞાન થતાં પોતાનું જ્ઞાન ખંડ ખંડ થઈ અને નાશ પામતું નથી, પોતે દ્રવ્યથી તો જેમ છે તેમ જ રહે છે. આ વાત પણ એને સાથે ને સાથે જ સ્વીકારવી પડે. એટલે માત્ર એકાંતે હું એકરૂપ જ છું અને આ અનેકપણું મારામાં છે જ નહીં એમ જો એ માનવા જશે તો એ પર્યાયનો સ્વીકાર નહીં કરે, પર્યાયનો ઇનકાર કરશે, અને એવો પર્યાયનો ઇનકાર કરતા તો એ પોતે પોતાની ચીજનો ઇનકાર કરશે, પોતાના એક અંશનો ઇનકાર કરશે. કેમ કે દ્રવ્ય અને પર્યાય બે અંશ મળી અને પોતાનું સ્વરૂપ છે. આત્મા દ્રવ્ય અને પર્યાય એવા બે અંશ મળીને છે, તો પોતાના એક અંશ પર્યાય અંશને સ્વીકારશે નહીં, છોડી દેશે તો પોતાનો નાશ થશે. એટલે એ રીતે તે પોતાના સત્વનો જ નાશ કરે છે. પોતાનું સત્વ દ્રવ્ય અને પર્યાય બેથી છે, અને બંનેમાં દ્રવ્ય છે તે એકરૂપ છે, સદાય એકરૂપ છે, અને પર્યાય છે તે સમયે સમયે થાય છે એવી અનેક પર્યાયો છે એવું જ પોતાનું સ્વરૂપ છે. તો એમાં પોતાના પર્યાય સ્વભાવને એ સ્વીકારે નહીં તો એમાં પોતાની સત્તાનો જ નાશ થાય છે, પોતાના સત્વનો જ નાશ થાય છે. હવે આગળ કહે છે કે અનેકાંતનો જાણનાર તો એટલે કે જ્ઞાની ધર્મી એ અનેકાંતનો જાણનાર છે, તો એ અનેકાંતનો જાણનાર તો સદાય પ્રકાશમાન સદાય ઉદિત એક દ્રવ્યપણાને લીધે ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો અર્થાંત જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો. ભેદના ભ્રમને નષ્ટ કરે છે એટલે કયા ભેદના ભ્રમને નષ્ટ કરે છે કે જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય એવો ભ્રમ. જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જતો નથી, જ્ઞાનની પર્યાય સમય સમયની પર્યાય એક સમયમાં અનેક જ્ઞેયોને જાણવા વાળી પર્યાય એવી એક એક સમયની અનંત પર્યાયો જીવની છે, પણ એવા પર્યાયના ભેદ દ્વારા એનું જ્ઞાન કાંઈ ખંડિત થઈ જાય છે એમ નથી, જ્ઞાનમાં કાંઈ સર્વથા ભેદ પડી જાય છે એમ નથી. એ તો એનો ભ્રમ છે કે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય, તો એવા ભ્રમનો અનેકાંત દ્વારા એ નાશ કરે છે. અનેકાંત દ્વારા નાશ કઈ રીતે કરે છે કે એવા જ્ઞેયોના ભેદને કારણે કે જ્ઞાનમાં પરિણમન દરમિયાન એટલે કે જ્ઞાનની એક પછી એક પર્યાય થાય તે દરમિયાન બધું ભિન્ન ભિન્ન લાગે તે છતાંય પોતે દ્રવ્યથી એક છે એમ અનેકાંતનો જાણનાર કે પોતાના ભ્રમનો નાશ કરે છે કે પોતે જ્ઞાનમાં જે ભેદ પડી જાય છે એ દ્વારા ખંડિત થાય છે એવા ભ્રમનો નાશ કરે છે અને જેમ છે તેમ પોતાના સ્વરૂપને એટલે કે દ્રવ્યથી પોતે એક છે અને પર્યાયથી અનેક છે એમ એ શ્રદ્ધે છે માને છે અને એવી શ્રદ્ધા થતાં દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. એટલે અહીંયા એ વાત કરી છે કે જે એક છે સર્વથા અનેક નથી અને જેનું અનુભવન નિર્બાધ છે એવા જ્ઞાનને એ દેખે છે અનુભવે છે. અનેકાંતનો જાણનાર એ એવા પોતાના જ્ઞાનને દેખે છે અનુભવે છે. આ વાતને ગુરુદેવ સમજાવે છે કે શું કહ્યું, વસ્તુના અનંત ધર્મોને યથાવત જાણનાર જેમ છે તેમ જાણનાર સ્યાદવાદી સમ્યક દ્રષ્ટિ તો પર્યાયમાં અનેકને જાણવા પણ ભલે હો તો પણ હું તો નિત્ય ઉદયમાન અખંડ એક દ્રવ્યપણાને લીધે એક છું. પર્યાયમાં અનેકને જાણવા પણ છે એ મારો સ્વભાવ છે, પણ તેથી સદાય પ્રકાશમાન એકરૂપ દ્રવ્ય સ્વભાવને કાંઈ વાંધો આવતો નથી, કાંઈ બાદ આવતી નથી, એ તો એક અખંડિત જ છે. આમ જ્ઞેયના ભેદોથી જ્ઞાનમાં વસ્તુમાં ખંડ પડી ગયા એવા ભ્રમનો નાશ થાય છે અને એમ એ નાશ કરતો થકો અનેકપણાને ગૌણ કરતો તે નિર્બાધપણે એક જ્ઞાન સ્વરૂપને દેખે છે એટલે કે જ્ઞાન સ્વરૂપને અનુભવે છે અને આનું નામ ધર્મ છે. આગળ કળશ 250ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં પાના નંબર 414 ઉપર કહે છે કે જ્ઞાન છે તે જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક ખંડ ખંડ રૂપ દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે. આ એકાંતવાદી અજ્ઞાનીની વાત કરી. પર્યાયમાં અનેક જ્ઞેય આકારો જોઈને એકાંતવાદીને વસ્તુપણે અંદર એકલો હું અખંડ આનંદ નિત્યાનંદ જ્ઞાન આનંદ પ્રભુ છું એમ એને પોતાનું એક પણ બેસતું નથી. આ વાત સમજવા જેવી છે કે પર્યાયનું લક્ષ કરીએ છીએ તો અનેક જ્ઞેયો જણાય છે, અને એ અનેક જ્ઞેયોને જાણતા આપણે પોતાના સ્વરૂપને ભૂલી જઈએ છીએ. આ ઇન્દ્રિયો, પાંચે ઇન્દ્રિયોના વિષયો અને મન, શરીર અને વાણી, એ બધા દ્વારા આપણે જે જ્ઞાન કરીએ છીએ અને એ બધાનું જે જ્ઞાન છે તે વસ્તુત પોતાનો જ્ઞાન સ્વભાવ છે, માટે થતું જ્ઞાન છે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, એટલે સ્વને જાણે અને પરને પણ જાણે. તો આ બધાને જાણવા વાળું જે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જે વિષયો છે એને એ જાણે છે, એ જ્ઞાન મનના વિકલ્પો એને પણ એ જાણે છે, એ જ્ઞાન. અને આ શરીરના પરિણમનને પણ એ જાણે છે, એ બધું જ્ઞાન આમ જોવા જઈએ તો એ પરલક્ષી જ્ઞાન છે. અને એ જ્ઞાનને પણ એ જાણે છે, એટલે એ પરને પ્રકાશે છે, એવો જ્ઞાનનો સ્વભાવ છે. તો આવું પરપ્રકાશક પણ હોવાને લીધે જીવ સ્વને ભૂલી જાય છે. એ ભૂલી જાય છે કે જ્યારે એ પરને જાણે છે એ જ વખતે એ પોતે ભગવાન આત્મા સ્વને જાણવા વાળો પણ છે, એ વાત જ ભૂલી જાય છે. અનાદિનો આ પરને જાણવામાં રોકાઈ રહ્યો છે. એ પરને જાણવામાં એવો રોકાઈ ગયો કે એકાંતે એ બધાને પોતાનું સ્વરૂપ સમજવા લાગ્યો. આ મન, વાણી, કાય, આ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય એને એ પોતાનું સ્વરૂપ માની અને પોતે પોતાના એક રૂપ નિર્મળ શુદ્ધ સ્વભાવને જાણતો નથી, પોતાના જ્ઞાન સ્વભાવને જાણતો નથી. કેમ કે એની દ્રષ્ટિ પર્યાય તરફ છે, એટલે પર્યાયમાં અનેક જ્ઞેય આકારો જોઈને વસ્તુપણે અંદર પોતે અખંડ આનંદ, નિત્ય આનંદ, જ્ઞાન આનંદ એક રૂપ અભિન્ન છે એવો પરમાત્મા છે, એવો જ્ઞાન સ્વરૂપ છે, એ વાત એને બેસતી નથી. પોતે નિત્ય આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એક રૂપ છે, અખંડ છે, એ વાત એને બેસતી નથી. એ તો આ પર્યાયમાં અનેક આકારો જોઈને અને જે શરીર મળ્યું છે એ શરીર સાથે, મન સાથે, વાણી સાથે એકત્વ કરીને એ રૂપે પોતે છે એમ પોતે ખંડ ખંડ થઈ જાય છે. અને એમ એ માનતો થકો, પરને પોતારૂપ માનતો થકો, પોતાના અસ્તિત્વને પરપણે સ્વીકારતો થકો, એ પોતાના જ્ઞાનમય સ્વભાવ ભાવનો નાશ કરે છે. આ તો અનાદિનું ચાલ્યું આવે છે. જીવે ક્યારેય એવું પોતાના સ્વરૂપ તરફ લક્ષ કર્યું જ નથી. પોતે સ્વ પર પ્રકાશક છે, એમાં સ્વ પ્રકાશક છે એ વાત તો એ યાદ પણ કરતો નથી, કદાચ જાણતો પણ નથી કે વાસ્તવમાં તો એ સ્વ પ્રકાશક છે, માટે આ પર પ્રકાશક પણ તો ચાલ્યું આવે છે. સ્વને જાણે છે, સ્વને અનુભવે છે, એવું સક્ષમ છે. અને એવું સ્વને જાણપણું થાય છે ત્યારે પરજ્ઞેયો એના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, એવું સ્વ પર પ્રકાશક પણ એનું છે. પણ આ બિચારો એ વાત ભૂલી ગયો છે અને માત્ર પરને જાણે છે અને એમાં જ એ પોતાપણું સ્થાપે છે. એટલે એવો એ અજ્ઞાની, એવો એકાંતે પર અને પોતાને માનવા વાળો, એ પોતાના દ્રવ્યથી એકપણાને માનતો નથી, પોતાના અખંડ અસ્તિત્વને માનતો નથી, પોતાના નિત્ય આનંદ, જ્ઞાન આનંદ સ્વભાવને એ માનતો નથી, એ બધાને એ ભૂલી ગયો છે. એનું એણે લક્ષ પણ કર્યું નથી, એટલે એને એ બેસતું જ નથી કે પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, એ વાત જ એને બેસતી નથી. ગુરુદેવ એ વાત અહીંયા તો કહે છે કે એને પોતાનું એવું અખંડપણું પોતાનું નિત્યપણું, પોતાનું જ્ઞાન આનંદપણું, એ વાત એને વ્યસતી નથી. પરનું લક્ષ્ય કરીને એમાં ને એમાં એ રંજિત થાય છે, એટલે પોતામાં જે આનંદ ભર્યો છે, સુખ છે, શાંતિ છે, એ તરફ એનું લક્ષ્ય પણ જતું નથી. જ્યારે સ્યાદવાદી છે એ તો જ્ઞાનને જ્ઞેય આકાર થવા છતાં, એટલે કે જ્ઞાન અનેક જ્ઞેયોને જાણવા વાળું થયું હોય તે છતાં એ જ્ઞેયો પોતાથી જુદા છે, પોતે એ જ્ઞેય સ્વરૂપ નથી. પોતે તો સદાય ઉદયમાન દ્રવ્યપણા વડે એક છે એમ પોતાને દેખે છે. સ્યાદવાદી જ્ઞાની પુરુષ તો અનેક જ્ઞેય આકારોને જાણવારૂપ પર્યાયને ગૌણ કરીને, અનેક જ્ઞેય આકારોને જાણવારૂપ પર્યાય છે તો એ પર્યાય છે, પર્યાય નથી એમ નહીં, પર્યાય છે એટલે પર્યાયને પણ માને છે, અને એ પર્યાયને ગૌણ કરીને જે સદાય ઉદયમાન એકરૂપ રહે છે, અખંડ છે, ધ્રુવ છે, એવું પોતાનું દ્રવ્ય, એવા દ્રવ્યપણાનું લક્ષ કરીને, એટલે એવા જ્ઞાનને દેખીને એનો અનુભવ કરે છે, જ્ઞાનનો અનુભવ કરે છે, એક જ્ઞાન સ્વરૂપને દેખે છે અને એને અનુભવે છે. વસ્તુપણે હું આ એક છું, જ્ઞાન સ્વરૂપ છું એમ એ અનુભવે છે. તો આ પ્રમાણે એકપણાનો ભંગ થયો. હવે ચોથા ભંગના કળશ રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કાવ્ય કહે છે, કળશ 251. જ્ઞેયાકાર કલકમ મેચક ચિતી પ્રક્ષાલનમ કલ્પયન અનેક આકાર ચિકિત્સયા સ્ફુટમ અપી જ્ઞાનમ પશુર નેચ્છતિ વૈચિત્રે અપી અવિચિત્રતામ ઉપગતમ જ્ઞાનમ સ્વતઃક્ષાલિતમ પર્યાયૈ તદ અનેકતા પરિમૃશન પશ્યત અનેકાંત વિદ. કળશ 251 ના અર્થમાં અહીંયા કહે છે, પશુહ, પશુ અર્થાંત સર્વથા એકાંતવાદી અજ્ઞાન. દરેક કળશમાં અહીંયા એકાંતવાદી અજ્ઞાનીને પશુ કહ્યો છે. પશુ અર્થાંત સર્વથા એકાંતવાદી અજ્ઞાની શું કરે છે? કે છે કે જ્ઞેય આકાર કલકમ મેચક ચિતી પ્રક્ષાલનમ કલ્પયન, એટલે કે જ્ઞેય આકારો રૂપી કલંકથી અનેક આકાર રૂપ મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો. એટલે શું? કે ચેતનની અનેક આકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થતો. ચેતનની અનેક આકારરૂપ મલિનતાને ધોઈ નાખવાની કલ્પના કરે એમ એ પ્રક્ષાલન કલ્પતો થતો. શું કરે છે? તો કે એકાકાર ચિકિર્ષયા સ્ફુટમ અપી જ્ઞાનમ ન ઇચ્છતિ. એકાકાર કરવાની ઈચ્છાથી જ્ઞાનને, જોકે તે જ્ઞાન અનેક આકારપણે પ્રગટે છે તો પણ ઈચ્છતો નથી. અર્થાંત જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે. શું કરે છે એકાંતવાદી? તો કે એવો એકાંતવાદી અજ્ઞાની જ્ઞેય આકારો રૂપી કલંકથી અનેક આકાર રૂપ મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો, એટલે કે એવો એકાંતવાદી ચેતનની અનેક આકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પે છે અને એવી કલ્પના કરતો થકો, એકાકાર કરવાની ઈચ્છાથી જ્ઞાનને, જોકે તે જ્ઞાન અનેક આકાર પણ પ્રગટે છે તો પણ ઈચ્છતો નથી. અર્થાત જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે. જ્યારે અનેકાંતવિત્ત એટલે કે જે અનેકાંતનો જાણનાર છે તે શું કરે છે, તો કહે છે કે પર્યાય હિ તદ અનેકતા પરિમૃશન, પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો અનુભવતો થકો વૈચિત્રે અપી અચિત્રતામ ઉપગતમ જ્ઞાનમ, વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત, અર્થાત અનેક રૂપ છતાં એક રૂપ એવા જ્ઞાનને સ્વતઃક્ષાલિત સ્વયંમેવ ધોયેલું શુદ્ધ અનુભવે છે. પેલો એમ માને છે કે અનેકાકાર રૂપ જ્ઞાન થયું છે તો મલિન થયું છે, અને હવે એ મલિનતાને ધોઈ નાખવાની ઈચ્છા કરતો એ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે. જ્યારે જે અનેકાંતથી જાણે છે એવો એ પર્યાયોથી જ્ઞાનની અનેકતાને જાણે છે, અનુભવે છે, એટલે એ વિચિત્ર છતાં અવિચિત્રતા એટલે કે અનેક રૂપ છતાં એક રૂપ એવા જ્ઞાનને પોતે ધોયેલું એટલે શુદ્ધ જ અનુભવે છે, એમાં મલિનતા નથી એમ જ એ અનુભવે છે. કેમ કે એને એમાં મલિનતા ભાસતી નથી, બંને વસ્તુ સાથે જ છે. જે વસ્તુ છે એ એકપણે પણ છે અને અનેકપણે પણ છે, એટલે એક રૂપ અને અનેક રૂપ એ વસ્તુનું જ સ્વરૂપ છે એમ જ્યારે એ જાણે છે તો એ અનેક રૂપને મલિનતા સમજતો નથી, એટલે એને એ અનુભવે છે, એને શુદ્ધ અનુભવે છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે એકાંતવાદી જ્ઞેય આકાર રૂપ અનેક આકાર રૂપ જ્ઞાનને મલિન જાણી તેને ધોઈને તેમાંથી જ્ઞેય આકારો દૂર કરીને જ્ઞાનને જ્ઞેય આકારો રહિત એક આકાર રૂપ કરવા ઈચ્છતો થકો જ્ઞાનનો નાશ કરે છે. એકાંતવાદી આ અનેક આકાર રૂપ જ્ઞાન થયું છે તો એને મલિન થયું જાણીને એને ધોઈને એ મલિનતાને ધોઈ નાખવા માટે તેમાંથી જે અનેક આકાર રૂપ જ્ઞાન થયું છે તો એ અનેક આકારો એ જ્ઞેય આકારો એને એ દૂર કરીને, હવે જ્ઞેય આકારોને દૂર કરે એમાં તો પોતાના જ્ઞાનને એ દૂર કરે છે, એટલે એમ કરતા એ જ્ઞેય આકારોને દૂર કરતા એ જ્ઞાનને જ્ઞેય આકારો રહિત કરે છે, અને એમ કરતા તો એ પોતાના જ્ઞાનનો નાશ કરે છે. કેમ કે એ સમજતો નથી કે આ અનેક આકાર રૂપ જ્ઞાન પ્રવર્તી રહ્યું છે, એ બધા જ્ઞેય આકાર થયું છે એટલે કે જ્ઞેયોને જાણવા વાળું થયું છે, એ પણ જ્ઞાનનો જ સ્વભાવ છે. જ્ઞાન પોતે પોતાના કારણે એવું અનેક જ્ઞેય આકાર રૂપ થાય છે, છતાંય એ પોતે પોતાનો સ્વભાવ છે અને એમાં એ પોતે કાંઈ પરરૂપ થતું નથી, એટલે પોતાનો કાંઈ નાશ થતો નથી. સમય સમયે જ્ઞાનની પર્યાય બદલાય એથી કાંઈ એનો નાશ થતો નથી, કારણ કે પોતે દ્રવ્યથી એક રૂપ જ છે, પોતે દ્રવ્યથી એક રૂપ છે, એટલે એવું પોતાનું એક રૂપપણું અને અનેક રૂપપણાનો જેને સ્વીકાર છે એ એવા પોતાના એક રૂપ જ્ઞાનનો અનુભવ કરે છે. કહે છે કે અનેકાંતિ તો સત્યાર્થ વસ્તુ સ્વભાવને જાણતો હોવાથી જ્ઞાનને સ્વરૂપથી જ અનેક આકાર પણ માને છે, જ્ઞાનને સ્વરૂપથી જ અનેક આકાર પણ માને છે. તો આ રીતે આ 251મો કલશ થયો, જે અનેકપણાનો ભંગ સમજાવી રહ્યો છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે અને જે પ્રયોજનભૂત વાત કરી છે એ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પાન નંબર 414 કળશ 251 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આ પોતાને સર્વથા એકપણું માને અને પર્યાયથી અનેકપણું છે તે સ્વીકારે નહીં, તે એકાંતવાદી અજ્ઞાની એ પશુ જેવો છે એમ અહીંયા કહ્યું છે. એને તો પશુ જ કહી દીધું. સર્વથા એકપણું માને, એકાંતે સર્વથા એકપણું માને એટલે એકાંતે પોતે એક છે અને પોતાને પર્યાયથી અનેકપણું છે એ વાતને કાઢી નાખે, પોતાને અનેકપણું છે જ નહીં, એકાંતે એમ માને કે પોતાને અનેકપણું નથી. પોતાને અનેકપણું નથી એ વાત પણ સાચી છે, દ્રવ્યથી પોતાને અનેકપણું નથી, પણ પર્યાયથી પોતાનું અનેકપણું છે એવું તો સ્વીકારવું પડે ને ભાઈ. પણ આ તો એકાંતે માને બસ કે હું એકરૂપ છું, મારે કોઈ અનેકપણું છે જ નહીં. આવો એકાંતવાદી અજ્ઞાની એ વાસ્તવમાં તો પોતાના જ્ઞાન ભાવનો નાશ કરે છે. કેમ કે આત્મ વસ્તુ છે તે દ્રવ્ય અને પર્યાય એમ બે રૂપથી છે, બે રૂપથી છે એટલે બે મળીને પોતે આત્મ વસ્તુ છે. તો વસ્તુ તો સહજ જ દ્રવ્ય પર્યાય રૂપ છે, દ્રવ્ય રૂપથી એકપણું અને પર્યાયથી અનેકપણું એ વસ્તુગત સ્વભાવ છે. દરેક વસ્તુનો, દરેક પદાર્થનો એવો જ સ્વભાવ છે કે એ દ્રવ્યથી એક રૂપ હોય અને પર્યાયથી અનેક રૂપ હોય. તો આ આત્મ વસ્તુ, આ આત્મદ્રવ્ય, આ જીવ દ્રવ્ય એ પણ દ્રવ્ય પર્યાય રૂપ છે, એ દ્રવ્યથી એક રૂપ અને પર્યાયથી અનેક રૂપ છે, આવો એનો સ્વભાવ છે. વસ્તુ તો સહજ જ દ્રવ્ય પર્યાય રૂપ છે, એકલું દ્રવ્ય એમ પણ નહીં, એકલી પર્યાય એમ પણ નહીં, દ્રવ્ય અને પર્યાય એમ મળીને આખું વસ્તુનું સ્વરૂપ છે. એટલે વસ્તુ તો સહજ જ દ્રવ્ય પર્યાય રૂપ છે. હવે દ્રવ્ય પર્યાય રૂપ છે તો પછી એમાં દ્રવ્યથી વિચાર કરે તો એકપણું છે અને પર્યાયથી વિચાર કરે તો અનેકપણું છે. આ તો એવો વસ્તુનો સ્વભાવ છે, દ્રવ્ય રૂપથી એકપણું અને પર્યાયથી અનેકપણું એ વસ્તુગત સ્વભાવ છે, એ તો વસ્તુનો સ્વભાવ છે. જે અપેક્ષા એક છે તે અપેક્ષા અનેક છે એમ નહીં, જે અપેક્ષાથી એક છે એ જ અપેક્ષાથી અનેક છે એમ નહીં. કેમ કે એક છે એ તો દ્રવ્ય અપેક્ષાથી છે અને અનેક છે એ તો પર્યાય અપેક્ષાથી. તથા જે અપેક્ષા અનેક છે તે અપેક્ષા એ એક છે એમ પણ નહીં, કેમ કે જે અપેક્ષા એ અનેક છે તે તો પર્યાય અપેક્ષા છે. જે અપેક્ષા એ અનેક છે તે પર્યાય અપેક્ષા છે એટલે પર્યાય અપેક્ષા એ એક છે એમ નહીં, પર્યાય અપેક્ષા એ અનેક છે. એટલે બંનેમાં અપેક્ષા જુદી છે, જે અપેક્ષા એ એક છે એ જ અપેક્ષા એ અનેક નથી અને જે અપેક્ષા એ અનેક છે એ અપેક્ષા એ એક નથી. બંને અપેક્ષા જુદી છે પણ વસ્તુ એની એ જ છે, વસ્તુ બદલાતી નથી, એની અપેક્ષા એને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. તમે દ્રવ્યનું લક્ષ્ય કરો, દ્રવ્યને જુઓ તો તમારો દ્રષ્ટિકોણ દ્રવ્યને જોવાવાળો થયો, એ એક અપેક્ષા થઈ કે દ્રવ્ય અપેક્ષા એ એક. અને બીજા દ્રષ્ટિકોણથી જુઓ કે પર્યાય અપેક્ષા એ, તો કે પર્યાય અપેક્ષા એ અનેક પણ. આપણે એમ કહી શકીએ કે સ્યાત એક છે અને સ્યાત અનેક છે. એટલે કોઈ અપેક્ષા એ એક છે, કઈ અપેક્ષા એ એક છે કે દ્રવ્ય અપેક્ષા એ એક છે અને સ્યાત અનેક એટલે કોઈ અપેક્ષા એ અનેક છે, એટલે કે પર્યાય અપેક્ષા એ અનેક છે. પણ બેમાંથી એક પણ ને આપણે એકાંતે લઈ લઈએ કે ના એક જ છે અથવા અનેક જ છે તો પછી એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવથી આત્મા એક છે અને તેમાં અનંત ગુણ અને પ્રતિ સમય તેની અનંત પર્યાય છે. જ્ઞાનમાં તે જણાય પણ છે, એ અપેક્ષાએ એટલે પર્યાય અપેક્ષાએ એ અનેક છે. પરંતુ અજ્ઞાની તેની જ્ઞાનની પર્યાયમાં જે અનેક પરજ્ઞેયો જણાય છે તેને કલંક માનીને કાઢી નાખવા ઈચ્છે છે. એમ માને છે કે મલિનતા છે, મારામાં એવી મલિનતા અનેક રૂપતા હોય નહીં. ભાઈ, પર્યાય બદલાતી વસ્તુ છે તો એમાં અનેક પણ હોય, એથી કાંઈ મલિનતા તારામાં પહોંચી જાય, વ્યાપી જાય એવું ક્યાં છે? એટલે પણ એને એ જેમ છે તેમ જાણતો નથી, એટલે એ અજ્ઞાની પરજ્ઞેયો જણાય છે તો તેને એ મલિનતા માને છે, એને કલંક માને છે અને એને કાઢી નાખવા ઈચ્છે છે. જ્ઞાનમાં જણાતા જ્ઞેય આકારોનો નાશ કરવા માંગે છે. ભાઈ, એ જ્ઞાનમાં જણાય છે એ વસ્તુ પર છે, જુદી છે, માત્ર તારો જ્ઞાનનો એવો સ્વભાવ છે માટે તને એ જણાય છે. હવે એ જણાય છે તો એ કઈ તારા મૂળ દ્રવ્યને નુકસાન કરવા વાળી વસ્તુ નથી. એટલે એ જે જણાવવું અને સમયે સમયે એ જ્ઞાનની પર્યાયનું બદલાવવું, આ પણ તારો જ સ્વભાવ છે. અને એ સ્વભાવને આપણે પર્યાય સ્વભાવ કહીએ છીએ. અને બીજો પણ તારો એક સ્વભાવ છે કે જેમાં તારું દ્રવ્ય ત્રિકાળ એવું ને એવું જ રહે છે, અનંત ગુણ છે તો અનંત ગુણ એમને એમ એવા ને એવા જ રહે છે, એવો ધ્રુવ પણ તારો સ્વભાવ છે. એટલે ધ્રુવ અને આવો બદલાવા પણ સ્વભાવ, એ બંને મળી અને તું ભગવાન આત્મા છો. એટલે ધ્રુવ પણ અને બદલાવું પલટવું, એ બંને સ્વભાવ તારા જ છે. જો તું એમાંથી એકનો પણ અસ્વીકાર કરે, ઇનકાર કરે, તો એમાં તું તારા પોતાના સ્વભાવનો અસ્વીકાર કરે છે, ઇનકાર કરે છે. એ તારો જ સ્વભાવ છે. પર્યાય રૂપે બદલવું, પલટવું, અનેકપણે થવું, એ પણ તારો સ્વભાવ છે. અને પોતાના દ્રવ્યથી એક રૂપ રહેવું, દ્રવ્યથી બદલાયા વિના, પલટાયા વિના એક રૂપ રહેવું, એ પણ તારો જ સ્વભાવ છે. આવો આત્મા જ્યાં સુધી સમજવામાં ન આવે ત્યાં સુધી સમ્યક દર્શન થવાનો તો કોઈ પ્રશ્ન જ છે નહીં. એટલે ગુરુદેવ આ વાતને વધારે સારી રીતે વિસ્તાર કરી અને સમજાવે છે. અહીંયા 415માં પાના ઉપર દ્રષ્ટાંત દ્વારા ગુરુદેવ આ વાત સ્પષ્ટ કરે છે. એવું કહે છે કે અરીસામાં સામે કોલસો હોય તો કોલસો જણાય, અને સામે વીંછી હોય તો વીંછી જણાય. પરંતુ ત્યાં અરીસામાં જે જણાય છે તે ખરેખર કોલસો નથી કે વીંછી પણ નથી, એ તો અરીસાની જ અવસ્થા છે, એ અરીસાની પર્યાય છે, એ તો પ્રતિબિંબ છે, એટલે કે અરીસાની અવસ્થા છે. હવે તે અવસ્થામાંથી કોલસો અને વીંછી કાઢી નાખવા માંગે તો પછી અરીસાની અવસ્થાનો જ નાશ થઈ જાય. આ તો અરીસાની અવસ્થા છે. જે કોલસો છે એ એમાં પ્રતિબિંબિત થાય છે, કે વીંછી છે તો એ એમાં પ્રતિબિંબિત થાય છે, તો એ અવસ્થા અરીસાની છે. અને એ અવસ્થામાંથી એ કોલસો અને વીંછી કાઢી નાખવા માંગે તો એમાં તો અરીસાની અવસ્થા જ કાઢી નાખવી પડે, એટલે અરીસાની અવસ્થાનો જ નાશ થઈ જાય, અને તેમ થતાં અરીસાનો નાશ થઈ જાય. કેમ કે અવસ્થા વિનાનો અરીસો ક્યાંથી હોય? કોઈ એક અવસ્થા તો હોય ને, અરીસાની અવસ્થા હોય જ નહીં, એમ તો બને જ નહીં. તેવી રીતે આ આત્મા ચૈતન્ય અરીસો છે, આ આત્મા જ્ઞાનરૂપી અરીસો છે. તે દ્રવ્યરૂપથી કાયમ એક રૂપ રહીને તેની એક સમયની જ્ઞાનની પર્યાય પરજ્ઞેયોને અડ્યા વિના જ, પરજ્ઞેયોને અડ્યા વિના અને પરજ્ઞેયોનો આશ્રય લીધા વિના જ અનેક જ્ઞેયોને જાણવાપણે થાય છે. એક સમયની જ્ઞાનની પર્યાય પરજ્ઞેયોને અડ્યા વિના જ જાણે છે, પરજ્ઞેયોનો આશ્રય લીધા વિના જ પરજ્ઞેયોને જાણે છે, એવી એ પર્યાય સમયે સમયે થાય છે. અનેક જ્ઞેયોને જાણવા પણ એવી પર્યાયો થાય છે. સામે પર જ્ઞેયો છે માટે જ્ઞેય આકારે એનું જ્ઞાન થાય છે એમ નથી, એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જે જ્ઞાનની પર્યાય થાય છે એ તો જ્ઞાનના સ્વભાવને કારણે થાય છે. ભગવાન આત્મા એ ચેતન છે અને એના એ પરિણામ છે. એ જ્ઞાનની પર્યાય થઈ એ તો ચેતનના પરિણામ છે, અને સામે પેલા જ્ઞેયો હતા અને જ્ઞેયોના પરિણામનો એને જ્ઞાનમાં જણાયા, તો એ જ્ઞેયોના પરિણામને એના જ્ઞાનની પર્યાયને બદલાવી છે એમ નથી. એ તો જ્ઞાનની પર્યાયનો એવો એ સ્વભાવ છે કે અનંતા જ્ઞેય આકારોના જ્ઞાનનું પરિણામ પોતાનું પોતામાંથી થાય છે, અને પોતાનું પરિણામ એટલે જ્ઞાનનું પરિણામ પોતાનું પોતામાં પોતાથી થાય છે. જ્યારે અનેક પરજ્ઞેયોને જાણે છે તો એ જાણવા વાળી જ્ઞાનની પર્યાય જે એક સમયની છે, એ પછી પાછી એવી જ બીજી પર્યાય થાય છે, એ પણ જ્ઞાનની પર્યાય છે, એ પણ જાણવા વાળી પર્યાય છે. આમ એક પછી એક જ્ઞાનની પર્યાય થાય છે, તો એ જ્ઞાનની પર્યાયની અંદર જે પરજ્ઞેયો જણાયા, તો એ પરજ્ઞેયો જણાયા એમાં પરજ્ઞેયો કાંઈ કરે છે માટે અહીંયા જ્ઞાનની પર્યાય એવી થઈ છે એમ નથી. એ તો જ્ઞાનનું પોતાનું ભવન છે, જ્ઞાનનું પોતાનું પરિણામ છે, જ્ઞાનનું પોતાનું એવું સામર્થ્ય છે કે જે એ રીતે પર્યાય રૂપે પરિણમે છે, એટલે કે જ્ઞાનની પર્યાય રૂપે એ પરિણમન થાય છે, અને એ જ્ઞાનનું પરિણમન પોતામાં થાય છે, પોતાથી થાય છે, એને પરની અપેક્ષા નથી. હવે આવી વાત છે ત્યારે એટલું અજ્ઞાની આ સમજતો નથી, એટલે અજ્ઞાની તેને કલંક માની ધોઈ નાખવા માંગે છે, એને મલિનતા માની એને કાઢી નાખવા માંગે છે કે આ જ્ઞાનની પર્યાય જેની અંદર એ અનેક જ્ઞેયોને જાણે છે તો એ આકારે પોતે થઈ ગયો છે, પોતાનું જ્ઞાન થઈ ગયું છે, અને એમ પોતાને એ કલંક લાગી ગયું, પોતાને એ મલિનતા વ્યાપી ગઈ એમ માનીને એને એ કાઢી નાખવા માંગે છે, ધોઈ નાખવા માંગે છે. વાસ્તવમાં એ જ્ઞેયોને જાણે છે, જ્ઞેયો કાંઈ એની અંદર પ્રવેશ્યા નથી, એટલે એને કોઈ કલંક લાગ્યું નથી, અને એ જ્ઞેયોને કારણે પણ થયું નથી. એ તો જ્ઞાનનો સ્વભાવ છે કે એ જ્ઞેયોને જાણે છે, પણ પેલો અજ્ઞાની એને કલંક માનીને ધોઈ નાખવા માંગે છે. તે વિચારે છે કે હું તો એકરૂપ છું, તેમાં આ અનેકતા કેવી, હું એકરૂપ છું એમાં આવી અનેકતા હોય નહીં. એવી ઊંધી માન્યતા કરી અને એને ધોઈ નાખવા માંગે છે, એટલે એવી ધોઈ નાખવાની ચેષ્ટા કરતા એ પોતે પોતાના જ્ઞાનની પર્યાયને માનતો નથી, એનો અસ્વીકાર કરે છે, એનો ઇનકાર કરે છે, અને એમ એ પોતે પોતાના જ્ઞાનરૂપ અંશનો જ અસ્વીકાર કરે છે, ઇનકાર કરે છે, અને એમ પોતાનો નાશ કરે છે. જ્યારે જ્ઞાની છે એ આ વાત જાણે છે કે આ જે જ્ઞેય આકારો જણાયા, એ જ્ઞેય આકારો એ પરજ્ઞેયો એ જ્ઞાનમાં જણાયા છે, પણ જ્ઞાનમાં એ જ્ઞેયો કાંઈ આવી ગયા નથી, બેસી ગયા નથી, એટલે જો એ જ્ઞેયો મલિન છે તો પણ એ બહારમાં જ રહ્યા છે, એ જ્ઞાનમાં માત્ર પ્રતિબિંબિત થયા છે, પણ જ્ઞાનમાં એ અંદર પ્રવેશ્યા નથી, એટલે પોતાની અંદર જ્ઞાનમાં કાંઈ મલિનતા વ્યાપી નથી. અને જ્યારે એ જ્ઞાન એને જાણે છે, પરજ્ઞેયોને જાણે છે, તો એમ પણ નથી કે એ પેલા પરજ્ઞેયો છે માટે જાણે છે, એમ પણ નથી. જ્ઞાનનો એવો સ્વભાવ છે, સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે, એટલે જ્ઞાનનું એવું સામર્થ્ય છે માટે એ જ્ઞેયોને જાણે છે, પરજ્ઞેયોને જાણે છે તો જાણે છે, એમાં મલિનતા ક્યાંથી આવી? આ જ્ઞાનની દશામાં પરમાણુ અને નિગોદ આદિ બીજા જીવો જણાય છે તે શું? આ તો કલંક છે એમ પેલો અજ્ઞાની માને છે, પણ એ જણાય છે તો એ પેલા પરપદાર્થો અને જે મલિનતા એ બધું બહારમાં રહ્યું, એ ક્યાં અંદરમાં બેઠું છે? પણ એ વાત પેલો માનતો નથી. પેલો એમ માને છે કે આ બધું જણાય છે, આ તો મારું જ્ઞાન તો એમાં મલિન થઈ ગયું, હું તો મલિન થઈ ગયો, મને તો આ કલંક લાગ્યું. એને એમ માનીને તે જ્ઞેય આકારોને દૂર કરવાની ઈચ્છા વડે એ પોતાની સત્તાનો નાશ કરે છે. પોતાને એ જ્ઞેય આકારો દૂર કરવા છે તો એ પોતે એ જ્ઞાનની પર્યાયને છોડી દે, એનો ઇનકાર કરે છે. એ પોતાનું સ્વરૂપ જ નથી, એ પોતાનો અંશ નથી, એમ એને છોડી દે છે. એટલે પોતાની એ જ્ઞાનની સત્તાનો એમાં તો નાશ કરે છે. જે અનેક પર્યાયો જ્ઞાનની થઈ એ પર્યાયોનો અસ્વીકાર કરીને, ઇનકાર કરીને, એ વાસ્તવમાં તો એ પોતાની સત્તાનો નાશ કરે છે. કેમ કે જ્ઞાન અંશ પોતાનો છે. એ અનેક પર્યાયો જ્ઞાનની થઈ જેમાં અનેક જ્ઞેયો જણાયા, પરજ્ઞેયો જણાયા, એ બધું પોતાની સત્તામાં છે, એ કાંઈ પરજ્ઞેયોની સત્તામાં નથી. પરનું જ્ઞાન થાય તે વખતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, અને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતાની સત્તામાં રહીને પોતાના સામર્થ્ય વડે એનું જ્ઞાન કરે છે. એને પરની અપેક્ષા નથી, પરની મદદની જરૂર નથી, જ્ઞેયોની અપેક્ષા નથી, જ્ઞેયોની મદદની જરૂર નથી. કેમ કે જ્ઞાન સ્વભાવ પોતાનો છે. અને જ્યારે એવું એને પરજ્ઞેયોનું જ્ઞાન થાય છે તો એ જ્ઞાન પોતાનું જ્ઞાન છે. એમાં કાંઈ પરજ્ઞેયો આવ્યા નથી કે જેથી એનામાં મલિનતા આવે. આ બે વાતને સાથે સમજવાની છે. એને કલંક છે એમ માની અને એને છોડી દેવાનો એ વિચાર કરે, પણ ભાઈ તું શું છોડે? જે વસ્તુ છૂટી જ છે, બહાર છે, જ્ઞેયો તો બહાર રહ્યા છે, એને તું કાઢવાનો પ્રયત્ન કરે, પણ એ ક્યાં અંદર બેઠા છે તો તું કાઢવાનો છે? જ્ઞેય આકારે તો એ જ્ઞાન થયું છે, એટલે કે જ્ઞેયને જાણવા વાળું જ્ઞાન થયું છે, પણ જ્ઞેયોમાં એ જ્ઞાન વ્યાપ્યું નથી, માત્ર એને જાણે છે. અરીસો એ ત્યાં ને ત્યાં જ છે, એ અરીસાની અંદર કાંઈ મલિનતા વ્યાપતી નથી. અરીસો તો એની એવી નિર્મળતા સ્વચ્છતા છે, માટે એમાં એ પેલા જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. પણ અરીસો તો એવો ને એવો નિર્મળ સ્વચ્છ જ રહે છે. પણ એ વાત જે જાણે એને ખ્યાલ આવે ને. આને એમ છે કે એ જે કંઈ પરજ્ઞેયો જણાય છે, એ પરજ્ઞેયો ના આકારે મારું જ્ઞાન થયું છે, એટલે કે હું પરજ્ઞેયોના આકારે થયો છું, એટલે મલિનતા મારામાં વ્યાપી છે, તો મારે તો એક રૂપે રહેવાનું હોય તો આ બધું હું દૂર કરું, એ બધાને હું ધોઈ નાખું. પણ તું શેને ધોઈશ ભાઈ? એ તો તારા જ્ઞાનની પર્યાય છે, અને એ જ્ઞાનની પર્યાય થવાનું કારણ તારું એવું સામર્થ્ય છે. તારું એવું જ્ઞાનનું સામર્થ્ય છે એટલે તો તને એવી સમયે સમયે જ્ઞાનની પર્યાય થાય છે, જેની અંદર જ્ઞેયો ઝળકે છે. એટલે એ જ્ઞાનની પર્યાયો, સમયે સમયે થતી જ્ઞાનની પર્યાયો, એ ભાઈ તારા જ્ઞાનની સત્તામાં થાય છે, તારા જ્ઞાન સ્વભાવના સામર્થ્યને કારણે થાય છે. એટલે એ તો તારી સત્તા છે, તારી પોતાની સત્તા છે, અને એનો તું ઇનકાર કરે છે, એને તું છોડવાનો વિચાર કરે છે. અનંતના જાણવાપણે પરિણમવું એ પોતાની પર્યાયનો સહજ ભાવ છે. અનંતના, કેમ કે જ્ઞેય અનંત છે, તો એવા અનંત જ્ઞેયોના જાણવાપણે જ્ઞાનનું પરિણમવું, જ્ઞાનનું એવું પરિણમન થવું, એ જ્ઞાનનો એવો સ્વભાવ છે. અને એવી જ્ઞાનની પર્યાય થવી કે જેમાં પરજ્ઞેયો જણાય, અને એક સમયની હોય એ પછી બીજા સમયે બીજી હોય, એવો પર્યાયનો સહજ સ્વભાવ છે. પણ એમ એ જાણતો નથી, અજ્ઞાની જાણતો નથી. જો એ શાંતિથી આ બધાનો વિચાર કરે તો પછી બહારમાંથી એનો રસ ઉડી જાય, બહાર પર પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતા વ્યાપે. પોતાના જ્ઞાન સ્વભાવને જ્યારે જાણે છે કે ઓહો, આ અનંતને જાણવા વાળો હું, ભગવાન આત્મા અનંતનું જ્ઞાન કરવા વાળો હું, ભગવાન આત્મા અનંતને જાણું, છતાં મારામાં એ અનંતની મલિનતા વ્યાપતી નથી, હું તો ત્રિકાળ શુદ્ધ જ છું, અને આવું સામર્થ્ય છે, જો પરને જાણું છું તો હું મને પોતાને પણ જાણું છું, અને એમ કરતા એની દ્રષ્ટિ સ્વ તરફ વળી જાય છે. આવી વાત છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો શાંતિથી વિચારવા જેવું છે, શાંત ચિત્તે સમજવા જેવું છે, આ તો ધીરાના કામ બાપુ. ધર્મમાં કઈ ઉતાવળ કરે કામ ચાલે એવું નથી, બધું જેમ છે તેમ જીનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે સમજવું જોઈએ. જીનેશ્વર ભગવાને જેવું સ્વરૂપ કહ્યું છે એમ બરાબર યથાર્થ સમજવું જોઈએ. ધર્મ કાંઈ બહારમાં ભર્યો નથી કે બહારથી મળી જાય. ધર્મ જે છે એને સમજવા માટે તો પોતે જ અંતરંગ પુરુષાર્થ કરવો પડે, ત્યારે આ બધું સમજાતા પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ થાય અને ધર્મ પામે. કે છે આ તો ધીરાના કામ બાપુ, ધર્મ કાંઈ બહારમાં ભર્યો નથી કે ભાઈ તું પૂજા અને ભક્તિ કરી આવે એટલે ધર્મ થઈ જાય, એવો કાંઈ ધર્મ નથી. જીનેશ્વર ભગવાને એવું કાંઈ ધર્મનું સ્વરૂપ સ્થાપ્યું નથી ભાઈ. તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છો અને તારું એ સ્વભાવ છે, એને પહેલા તું જાણ, તારા સ્વભાવને સમજ. આ બધી વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ આપ ધર્મ કેમ થાય એની વાત કરો ને, આ બધું શું કહો છો, બધું શું માંડ્યું છે. આ તત્વની વાત સમજાવી એટલે પેલા બિચારાને એમ કે આ કંઈક કે ભાઈ ઉપવાસ કરજો, અમુક દિવસે એવી રીતે ઉપવાસ કરવામાં આવે, એવી રીતે અઠમ કરવામાં આવે તો આવું ફળ મળે. આ બધી માન્યતાઓ જે સમજાવે ને એને ધર્મ માને, એ બધું બહુ કરાવે કે ત્રણ ઉપવાસનું ફળ ને બે ઉપવાસનું ફળ ને એને ધર્મ માને, આવા વ્રત કરો તો આમ ફળ મળે, આવી ગતિ થાય. બસ એ ગતિ કરવાની વાતો હોય એને ધર્મ માને. એટલે બિચારાએ આવો પ્રશ્ન પૂછ્યો. ગુરુદેવ ઉત્તર આપે છે કે ભાઈ આ ધર્મની તો વાત માંડી છે, આ ધર્મની જ વાત છે, આના સિવાય બીજો કોઈ ધર્મ છે જ નહીં. તું ભગવાન આત્મા છો, તું શુદ્ધ છો એવો તું સ્વીકાર કર એટલે ધર્મ થઈ ગયો. તારા શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કર અને પછી એવા શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કર, એનો અનુભવ કર. બીજું ધર્મમાં કરવાનું શું છે? પરના લક્ષે ધર્મ છે જ નહીં, સ્વલક્ષે જ ધર્મ હોય. ધર્મ ક્યાં કરવો છે? બારમાં ધર્મ કરવો છે કે અંદરમાં ધર્મ કરવાનો છે? બારમાં એ કાંઈ કરી શકતો નથી ત્યાં એ એમ માને કે હું ધર્મ કરું છું. ન તો એ પૂજા કરી શકે છે કે ન તો એ વ્રત કરી શકે છે, ન તો બાહ્ય ચારિત્ર પાળી શકે છે, એ તો બધું પરલક્ષી થયું. તો એમાં એ કરે શું? એ પરના કાર્યો જે થવાના છે તે થાય. શરીરમાં બાહ્ય વેશ બદલાવાનો હોય અને સફેદ કપડાં થઈ જવાના હોય તો સફેદ કપડાં એના કારણે થાય. શરીરની ક્રિયાઓ જે થવાની હોય એ શરીરને કારણે થાય. એ દિવસે ઉપવાસ થવાનો હોય એટલે ખોરાકનો સંયોગ ન થવાનો હોય તો ન થાય. એમાં આત્માએ શું કર્યું? આત્મા તો કાંઈ કરતો નથી. શુભભાવ કર્યો, એને શુભભાવ કર્યો હોત તો એમ જ હતું, અને શુભભાવ ન કર્યો હોત તો પણ એને ખાવાનું મળવાનું ન હતું તો ન મળત. આ ચોખ્ખી વાત અમે તો આ કહી દઈએ છીએ ભાઈ. જે દીક્ષા લઈને ગયા છે અને જે એકાસણા જ કાયમ કરે છે તો એમને માટે અમે એમ કહીએ છીએ કે ભાઈ એ તો થવાનું જ હતું, એમને એવો શુભભાવ કર્યો, અને જો એમને શુભભાવ ન કર્યો હોત તો પણ એમને તો એક સમયે જ ખાવાનું મળવાનું હતું. પણ એમણે શુભભાવ કર્યો છે તો એમને પુણ્યનો બંધ પડે છે. બાકી એ ખોરાકનું શરીર સાથે આવવું, એનો સંયોગ થવો, એમાં આત્મા કાંઈ કરતો નથી. એનો સંયોગ ન થવો એમાં પણ આત્મા કાંઈ કરતો નથી. ખોરાકનો શરીર સાથે સંયોગ થાય કે ન થાય એમાં આત્માનું કાંઈ કરવા પણ છે જ નહીં. એ તો જે થવાનું છે તે જ થાય છે. આત્મા તો એમાં ભાવ કરે કે આજે ખોરાક નથી લેવો, પોતાની વૃત્તિને સંક્ષેપી લે એવો એવો શુભભાવ કરે, અને શુભભાવને કારણે એને પુણ્યનો બંધ થાય. પુણ્યનો બંધ થતાં ભવના ભ્રમણ થાય, ભવના ભ્રમણ અટકી ન જાય. તો એમાં એણે શું કર્યું? એટલે બહારમાં કાંઈ પણ કરવાથી ધર્મ થતો નથી એ વાત પહેલા સમજવાની જરૂર છે. બહારમાં જે થવાનું છે તે થાય છે, તેના કારણે થાય છે. કે દરેક પદાર્થો જે છે એના પોતાના સ્વતંત્ર પરિણામો થઈ રહ્યા છે. હવે વાત રહી ધર્મની, તો ધર્મ ક્યાં છે, ક્યાં કયા પ્રકારે છે? તો ધર્મમાં કરવાનું શું છે? પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. તો પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય તો પોતાના શુદ્ધ સ્વરૂપમાં પુરુષાર્થ કરવો જોઈએ કે બારમાં પુરુષાર્થ હોય, અંદરમાં પુરુષાર્થ હોય કે બારમાં પુરુષાર્થ? શુદ્ધ સ્વરૂપ જે છે એને લક્ષે પુરુષાર્થ થવો જોઈએ કે બહારના લક્ષે પુરુષાર્થ થાય? એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ આ ધર્મની વાત જ કહી રહ્યા છીએ અમે. તારું સ્વરૂપ કેવું છે એને તું સમજ અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કર, એ ધર્મ છે. એટલે અમે તો અહીંયા ધર્મની જ માંડી છે, આ ધર્મની વાત તો માંડી છે ભાઈ. ધર્મ કરનારો એનું હોવાપણું, પોતાનું હોવાપણું પહેલા તો સ્વીકારે કે પોતે છે, પોતે આત્મા છે એવું પોતાનું અસ્તિત્વ સ્વીકારે, એનું હોવાપણું, એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ એટલે પર્યાય, અને એના ભાવ સ્વભાવ ઇત્યાદિ નું શું સ્વરૂપ છે એ નક્કી કરશે, પછી ધર્મ થશે કે એ પહેલા ધર્મ થશે? પોતાને જાણે નહીં તો ધર્મ ક્યાંથી થશે? એમને એમ ધર્મ ક્યાંથી થશે? કોના આશ્રય ધર્મ થાય? કોના આશ્રય ધર્મ થાય? પરના આશ્રય ધર્મ થાય કે સ્વના આશ્રય ધર્મ થાય? કોના આશ્રય ધર્મ થાય એ જાણ્યા વિના ધર્મ કેમ પ્રગટ કરીશ? હા, દયા દાન ને ભક્તિ પૂજાના પરિણામ એ કાંઈ ધર્મ નથી, એ સ્વભાવ છે, એ તો બધો વિકલ્પ અને રાગ છે. સ્વના આશ્રયમાં ગયા વિના ભવનો અભાવ કરવાના બીજરૂપ સમ્યક દર્શન ત્રણ કાળમાં થતું નથી. શું કહ્યું? કે સ્વના આશ્રયમાં ગયા વિના સમ્યક દર્શન થતું નથી. ત્રણ કાળમાં સમ્યક દર્શન થાય નહીં, સ્વના આશ્રય વિના સમ્યક દર્શન થાય નહીં. સમ્યક દર્શન શું છે? ભવનો અભાવ કરવાનું બીજ છે. આ ભવના ભ્રમણ કરી રહ્યો છે તો એ ભવનો અભાવ કરવાનું બીજ એ સમ્યક દર્શન છે, સંકિત છે, સમ્યક્ત્વ છે. અને એવું સમ્યક્ત્વ સ્વના આશ્રયે જ થાય છે. ત્રણ કાળમાં કોઈને સ્વના આશ્રય વિના સમ્યક દર્શન થયું નથી, થાય નહીં. આ વાત સમજવાની છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખ